તો હવે આપણે આગલી ગાથામાં જઈએ, 127. એની જતા પહેલા આપણે એની લિંક જોઈ લઈએ. ગાથા 127. ગુરુના ઉપકાર અપાર છે. સંબંધ એટલે કે લિંક, પહેલો પોઈન્ટ. શ્રી ગુરુએ કરેલ અપાર કૃપાને વારંવાર યાદ કરતા સુશિષ્યનું હૃદય અહોભાવથી ઉભરાય છે, છલકાય છે. બીજો પોઈન્ટ, શ્રી ગુરુએ તેના ઉપર કેવો ઉપકાર કર્યો છે તે દર્શાવતા આ વિભાગની તથા ગુરુ શિષ્ય સંવાદની પણ અંતિમ ગાથામાં શિષ્ય કહે છે. શું કહે છે? બધા સાથે ષટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આ જ્ઞાન થકી તલવારવત એ ઉપકાર અમા. ષટ સ્થાનક, ષટ ષટ એટલે છ, સ્થાનક એટલે પદ, છ પદ સમજાવીને ભિન્ન, ભિન્ન એટલે જુદો, બતાવ્યો આપ, બતાવ્યો એટલે બંને છે, સમજાવ્યો અને અનુભવ કરાવ્યો એટલે કીધું બતાવ્યો. જ્ઞાન થકી એટલે જ્ઞાનથી, તરવારવત તલવારની જેમ, એ ઉપકાર અમાપ, અમાપ માપી ન શકાય અર્થાત અપાર એવો ઉપકાર ગુરુનો છે. સંક્ષિપ્ત અર્થ જોઈ લઈએ. આપના છ પદના સુપ્રતીતિજનક બોધથી જેમ તરવાર જ્ઞાનથી ભિન્ન છે તે મારું સ્વરૂપ શરીરથી સ્પષ્ટપણે ભિન્ન છે એમ અનુભવ કરાવ્યો. આ આપનો મારા ઉપર અપાર ઉપકાર છે. શિષ્યનું હૃદય કેવું છે? છલકાઈ રહ્યું છે વિનયભાવથી, પૂજ્યભાવથી, ગુરુનું ઉપકારીપણું સમજાવતું, ગુરુનું ઉપકારીપણું સમજાવતું આ સમાપનની ગાથા છે, અર્થાત છેલ્લી ગાથા છે. હવે શિષ્ય વિદાય લેશે. ક્યાં વિદાય લેશે? ગુરુમાં ભળી જશે, ગુરુ સાથે એક થઈ જશે. કેવું અદ્ભુત મહિમા સાહેબે આમાં ગાયો છે કે જો અત્યાર સુધી શું હતું આપણું ખબર છે, સિદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે શું જોઈએ? તો કે વિતરાગ દશા જોઈએ. વિતરાગ દશા માટે શું જોઈએ? તો કે આત્મામાં અખંડપણે સ્થિર થવું જોઈએ. બરાબર છે? અખંડપણે સ્થિર થવા માટે પહેલાં આત્મામાં સ્થિરતા થવી જોઈએ ને. એના પહેલાં શું જોઈએ? તો કે આત્મસ્થિરતા માટે આત્માનો અનુભવ જોઈએ. આત્માના અનુભવ માટે શું જોઈએ? તો અત્યાર સુધી આપણે શું બોલતા હતા કે યોગ્યતા જોઈએ, યોગ્યતા લાવવી જોઈએ, યોગ્યતા લાવી, યોગ્યતા હશે તો શું આવશે? આત્મજ્ઞાન. આત્મજ્ઞાનથી આત્મસ્થિરતા, આત્મસ્થિરતા વધે તો વિતરાગપણું, વિતરાગતાથી સિદ્ધપણું. આ આખી યાત્રા સ્ટાર્ટ ક્યાંથી થઈ? યોગ્યતાથી. સાહેબજી અહીંયા કીધું કે હવે શિષ્યનું ટાર્ગેટ બદલાઈ ગયું છે. આપણું શિષ્ય એટલે આપણું, કે હવે યોગ્યતા નહીં, યોગ્યતા પહેલાં શું જોઈએ? તો કે મને આ શિષ્ય જેવી મને ભક્તિ જોઈએ છે, આવી ભક્તિ મને પ્રાપ્ત થાવ. સો હવે અત્યાર સુધીનું લક્ષ શું હતું ખબર? આપણે બોલતા હતા ધ્યેય એટલે મોક્ષ છે અને આપણું લક્ષ આત્મજ્ઞાન છે. પછી આપણે લક્ષ ચેન્જ કર્યું, શું બનાવ્યું? યોગ્યતા બનાવી. હવે શું છે? આવા શિષ્ય જેવી મને ભક્તિ જો, મને ભક્તિ હો. બરાબર ને? તો જોયું કે શિષ્યનો આનંદ ટોચ ઉપર છે. ફર્સ્ટ એક્સપિરિયન્સ ટોચ ઉપર આનંદ છે. કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. કૃતજ્ઞતા વ્યક્ત કરીને પહેલું કાર્ય શું કર્યું? તો કે પાંચ ગાથામાં જે અનુભવ કર્યો હતો એ એમને વ્યક્ત કર્યો. બરાબર છે? યાદ આવે છે ને બધું? આપણે 3 દિવસ પહેલાં જ કર્યું છે. હા, તમે આમ જુઓ છો એ તો જાણે કે આપણે ક્યારે કર્યું આ બધું. તો પાંચ ગાથાની અંદર એને જે અનુભવ કર્યો, છએ છપ્પદ જેમાં આવી જાય છે ને, હા, એ દર્શાવ્યું. અને હવે કૃતજ્ઞતાની 4 ગાથા, એમાં હવે આ લાસ્ટ ગાથા, તો એમાં શું છે? તો કે 6 પદનો સાર શું છે? આ ગાથા શું બતાવે છે? કે 6 પદ સમજાવવાની પાછળનું પ્રયોજન શું હતું એની વાત હવે અહીંયા આવે છે. અને કેવું છે? આ હેતુથી આખી આત્મસિદ્ધિનો સંવાદ ઊભો થયો હતો. શું શું હેતુ હતો? શું પર્પઝ હતું? ભિન્ન બતાવ્યો આપ, ડિસ્ટિંક્ટ એન્ડ ડિફરન્ટ ફ્રોમ બોડી. ડિફરન્ટ એટલે જુદો, ડિસ્ટિંક્ટ એટલે સ્પષ્ટ. સ્પષ્ટ જુદો, સ્પષ્ટ ભિન્ન. દેહ અને આત્મા જુદા છે એ હેતુથી. એટલે સદગુરુના બોધનો સાર શું? તો કે આ ગાથા. એટલે સાહેબ જે કીધું ને, કુવાર આ છ એ છ પદ ન કરી આવ્યો કોઈએ, અને એને આખો સાર જોતો હોય તો આ એક કડીની અંદર, એમાં આ એક લાઇનની અંદર અહીંયા કીધું ને કે એ ઉપકાર અમાપ, એની અંદર ભક્તિ આવી જાય છે, અને ભિન્ન બતાવ્યો આપ, એમાં જ્ઞાન આવી જાય છે. અને તમે જુઓ અમાપ અને આપ કેવો પ્રાસ. એટલે વિચાર કરો કે પરમગોપાલદેવની કેવી અદ્ભુત ક્ષમતા, ઓસમ એબિલિટી, કે આમ શબ્દ પણ કેવા, માપ અમાપ. તો કઈ રીતે બધી શંકાઓનો નાશ કર્યો. અહીંયા કોણ હતું? કોઈ નહોતું, પરમગોપાલદેવ જ શિષ્ય, એ પરમગોપાલદેવ જ ગુરુ, અને બંને. અને શંકા જેવું કંઈ હતું નહીં, પણ શંકા ઊભી કરી, એનું સમાધાન કરાવ્યું અને અનુભવ કરાવ્યો. આવો ઉપકાર. અને કીધું ને સાહેબ, અહીંયા તો એક ગજબની વાત કીધી કે આ બધું પાછું દોઢ કલાકમાં કર્યું. આની જે શંકા કરશે ને અને એનું સમાધાન ગોતશે ને, સમ્યક દર્શન થઈ જશે. કે આ કઈ રીતે શક્ય છે દોઢ કલાકની અંદર આ બધું કરું? આ આપણા પરમગોપાલદેવનો મહિમા. પૂજ્ય ગુરુદેવ શ્રી કેવો સુંદર ગાયો છે કે તેઓ તો પરમાત્મા છે, માત્ર મનુષ્યભાવ દેખાડી રહ્યા છે. મનુષ્યભાવ દેખાડી રહ્યા છે. સાંજના નડિયાદમાં, હા, સાંજના ફરવા ગયા, એ મનુષ્યભાવનો દેખાડો. હા, પછી આવીને બેઠા, લખવા બેઠા, આ બધું મનુષ્યભાવ દેખાડે છે. પણ તેઓ કેવા છે? માત્ર દિવ્ય, 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 દિવ્યતા જેનું સ્વરૂપ છે એવા પરમગોપાલદેવ. આ શું મહિમા ગાયો છે સાહેબજીએ પરમગોપાલદેવનો. માઇક્રોસ્કોપ લઈને ગોતશો તો પણ એક અંશ પણ અપવિત્રતા નહીં દેખાય એવું આપણા પરમગોપાલદેવ છે. અને તેઓએ સાર, પૂરો સાર આ ગાથામાં વણ્યો છે. સૌથી મહત્વનું, ક્રુશિયલ શું છે? એટીટ્યૂડ બદલવું, વલણ બદલવું. કારણ કે વલણ જો બદલાણું ને તો પછી વલણથી વૃત્તિ, વૃત્તિથી પ્રવૃત્તિ, બધું બદલાશે. મુખ્ય શું છે? વલણ. અને કયા વલણની વાત છે અહીંયા? એટીટ્યૂડ ઓફ સેલ્ફ અવેરનેસ. અર્થાત શેનું વલણ? સ્વરૂપ જાગૃતિ રૂપી વલણ. ક્લિયર? શેનું વલણ? સ્વરૂપ જાગૃતિનું વલણ જો બદલાશે તો કાર્ય થશે. અને કેવું સાહેબે કીધું કે ધ ફ્રેગરન્સ શુડ પરમિએટ યોર લાઈફ. અર્થાત સુગંધ જે છે એ આપણા જીવનમાં ફેલાવી જોઈએ, દરેક પાસામાં ફેલાવી જોઈએ. આ જે સ્વરૂપ જાગૃતિ છે ને, એ માત્ર ધ્યાનમાં નહીં, જીવનના બધા જ પાસામાં, આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણું વર્તન, અર્થાત અંતરંગ અને બાહ્ય, બધામાં સુગંધ ફેલાવી જોઈએ. શેની? સ્વરૂપ જાગૃતિની. પછી ખાતા હો, પીતા હો, ઉઠતા હો, બેસતા હોય, કંઈ પણ હોય, આ જ્ઞાયકની જાગૃતિ, જ્ઞાયકનું ભાન, હું માત્ર ને માત્ર જાણનાર છું, જ્ઞાયક છું, એ ચૂકાવવું ન જોઈએ. જગત શું જોશે? ખાઈ રહ્યા છે. શું ખાઈ રહ્યા છે? ફાફડા ને જલેબી. બધા પુત્રોનું ચેક કરજો, આજ સવારે આપણે ક્યાં હતા? આવું જાગૃતિ હતી આપણી કે પછી આમ આમ થઈ ગયા હતા? હવે કઈ કઈ, આજ સાંજે આપણે કરશું. આપણે ચાન્સ મળે છે ને, ખાતા પીતા આપણામાં. જગત જોશે કે શું ખાઈ રહ્યા છે? હા, ફાફડા ગયા હવે સવારે. હવે આજે શું આવવાનું છે એની વાત કરો ને સાંજે. હા હા, જગત શું જોશે? હા, કિરીટભાઈ કેટલી આજે 15મી પૂરી ગઈ અંદરમાં, પણ કિરીટભાઈ અંદરમાં હું જ્ઞાતા છું, હું જ્ઞાયક છું. આ આપણું કાર્ય આપણું ચાલવું જોઈએ. હા, સુગંધ આપણું ફેલાવવો જોઈએ. અત્યંત ભિન્ન પણ હું કોણ છું? પ્યોર પીસફુલ બ્લિસફુલ સોલ છું. અને કીધું ને કે આ ભક્તિનો માર્ગ જે છે ને, એ શૂરાનો માર્ગ છે. અને બહુ ઇન્ટેલિજન્ટ વ્યક્તિનું કામ છે અહીંયા. કેમ? કારણ કે જે પોતાની બુદ્ધિ વાપરી નક્કી કરે, આ સૌથી હોશિયાર વ્યક્તિ નક્કી કરે કે મારે મારા સ્વચ્છંદી પ્રમાણે જીવવું નથી, મારે ગુરુની આજ્ઞા પ્રમાણે જીવવું છે. અને કેવો બહાદુર કહેવાય. કેમ? કારણ કે હવે મારું બધું જ ઇઝ એડજસ્ટિંગ ટુ સમવન્સ એક્સપેક્ટેશન્સ એન્ડ ડિઝાયર. હવે મારી ઈચ્છા પ્રમાણે નહીં, ગુરુની ઈચ્છા પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણે મારે જીવન જીવવું છે અને કેવી શ્રદ્ધા હોવી જોઈએ, કેવો સમર્પણ ભાવ હોવો જોઈએ. એના માટે કોનું એક્ઝામ્પલ આપ્યું હતું? કબીરજીનું. એક યુવાન જેને પૂછે છે કે મારે સંન્યાસ લેવો કે મારે પરણવું જોઈએ, એને એ અહેસાસ કરાવવા માટે કે કેવો સમર્પણ ભાવ હોવો જોઈએ, તો એમના વાઇફને કહે છે, શું કહે છે, કે જરા દીવો લઈ આવો ને, ફાનસ લઈ આવો ને. શેના માટે? તો કે મારું જે પેરણ જે છે કે જે શર્ટ કે જે કાંઈ પણ કહેતા હોય ઉપરનું જે વસ્ત્ર છે એ જરા ગોતવું છે. વાઇફ શું કરે છે? ગજબ કહેવાય ને, હા, કે એ લઈને આવે છે અને ખરેખર ગોતે છે. આવી શ્રદ્ધા. પછી બીજો દ્રષ્ટાંત, એને શું કરે છે, યુવાનને લઈ જાય છે ક્યાં, એક ટેકરા ઉપર. પછી ત્યાં નીચે એક બુઢા કાકા રહેતા હતા 91 વર્ષના, એને કહે છે ઉપર આવો. માંડ માંડ ઉપર ચડે તો કે ના, હવે પાછા જાઓ. પાછા ચાલી જાય છે. પછી કે અરે પાછું યાદ આવ્યું શું હતું, પાછા ઉપર ચડે છે. પછી કે ના ના, રહેવા દો, અમે કરી લેશું. પણ તે છતાં એમનો સમર્પણ ભાવ કેવો, એમની શ્રદ્ધા કેવી, કે એક શબ્દ. આ બધામાં આપણે દર્પણ જોવાનું છે, આપણું કેવું છે. આપણે આવી શ્રદ્ધા, આવો સમર્પણ ભાવ. એટલે કીધું ને કે તમે મને સૌથી કેવું શિષ્યને શ્રદ્ધા છે, ભક્તિ છે, સમર્પણ ભાવ છે. અને તે શું કહે છે? ઓ પ્રભુ, શું તમે મને સૌથી શ્રેષ્ઠ વસ્તુ આપી? હા, મને ઘણું આપ્યું અને શ્રેષ્ઠ આપ્યું. શું આપ્યું? મને આત્મા આપ્યો. અને હું તો કેવો છું? હું તો પામર છું. હું તમને શું અર્પણ કરું? મારી પાસે કંઈ જ અર્પણ કરવા જેવું છે નહીં. સતત શિષ્ય ગુરુના ઉપકારને વેધી રહ્યો છે, અર્થાત એના અંદરમાં સતત એક ધારાપ્રવાહ વિચારની ચાલી રહી છે. શું ચાલી રહી છે? કે પહેલું મિલન બધા યાદ કરજો, ગુરુદેવને મળ્યા, પછી ગુરુદેવ કેવી રીતે માર્ગદર્શન આપ્યું, પછી ગુરુદેવ કઈ રીતે 6 પદ સમજાવ્યા, હા, અને 6 પદને જુદા જુદા એંગલથી સમજાવ્યા, અલગ અલગ નહીંથી સમજાવ્યા. આત્માનું કર્તાપણું, આત્માનું ભોગતાપણું, દ્રવ્યથી શું, ભાવથી શું, દ્રવ્ય મોક્ષ શું, ભાવ મોક્ષ શું. કેવું સુંદર સમાધાન કર્યું કે હવે કોઈ સંશય રહ્યો નથી. ને કેવા છે સદગુરુ, કે ઈ એન્શ્યોર્ડ, એન્શ્યોર એટલે નિશ્ચિત કર્યું કે સાચી સમ્યક શ્રદ્ધા મારામાં જાગી છે કે નહીં. અને અસ્તિત્વની શ્રદ્ધા મને હતી નહીં. આત્માના, આત્મા હતો પણ મને આત્માના અસ્તિત્વની કઈ શ્રદ્ધા નહોતી. પણ શું કર્યું? મને એવો સ્વરૂપનો બોધ આપ્યો કે ભિન્ન બતાવ્યો, દેહથી ભિન્ન હું આત્મા છું એવો મને અનુભવ કરાવ્યો. અને આ જ મુખ્ય હેતુ છે આત્મસિદ્ધિજીનો. આ જ આપણે અંગીકાર કરવાનું છે, આ જ આપણે જીવનમાં ઉતરવાનું છે. આ એકમાત્ર હેતુ, હું દેહથી ભિન્ન છું, તે આપણને સદગુરુદેવે અહીં આપ્યો છે. કેવું છે? સદગુરુએ બધો જ શ્રમ, વિચાર કરો સાહેબજી આપણા માટે જે કરી રહ્યા છે, સિના માટે કરી રહ્યા છે, કે બધો જ શ્રમ, દેહથી હું ભિન્ન છું, આ આપણે આ હેતુથી આપણને માર્ગદર્શન આપ્યું. અને માત્ર માર્ગદર્શન નહીં, ડેસ્ટિનેશન રીચ્ડ, અર્થાત ગંતવ્ય સુધી આપણને પહોંચાડ્યા, એવું આપણે સદગુરુએ આપણા જીવનમાં કાર્ય કર્યું છે. કેવી સમ્યક પ્રતીતિ કરાવી? દેહાદી સંયોગો અને રાગાદી વિકારો, તેનાથી ભિન્ન છું. દેહાદી એટલે કોટિંગ, રાગાદી એટલે કોન્ટામિનેશન, કોટિંગ એટલે પડ, કોન્ટામિનેશન એટલે મલિનતા, આનાથી હું ભિન્ન છું એવો મને માત્ર શંકા નિર્મૂળ નહીં કરી, માત્ર સમજાવ્યું નથી, માત્ર સમાધાન કર્યું નથી, મને અનુભવ કરાવ્યો. આજે શિષ્ય એમ કહે છે હું અનુભવું છું કેવું, દેહથી સ્પષ્ટ ભિન્ન, ડિસ્ટિંક્ટ ડિફરન્ટ એવો આત્મા મને અનુભવ કરાવ્યો. અને કેવો કરાવ્યો? એના માટે એક દ્રષ્ટાંત આપ્યું. શેનું દ્રષ્ટાંત આપ્યું બોલો? જ્ઞાન થકી તલવારવત એ ઉપકાર અમાપ. શિષ્યએ છે ને ગ્રાસ્પ કર્યું છે, અર્થાત આમ યથાર્થ રીતે ગુરુનો બોધ ગ્રહણ કર્યો છે. સિની પ્રૂફ સેના ઉપર તમે કહી શકો છો? એ દ્રષ્ટાંત પણ એમને એ જ આપ્યું જે ગુરુએ ત્યારે આપ્યું હતું ને. દેહ અને આત્મા કેમ તને ભાસે છે એક, ત્યાં અસીને જ્ઞાન હતું. તો એ દ્રષ્ટાંત કેવો ગ્રાસ્પ કર્યો હશે કે જ્યારે અત્યારે ગુરુને કહે છે ત્યારે પણ એ જ દ્રષ્ટાંત નીકળે છે. પણ એમાં કંઈક જુદું છે. શું જુદું છે? ત્યાં અસીને જ્ઞાન હતું, અહીંયા શું છે? જ્ઞાન અને તલવાર છે. તો કેમ આવું કર્યું? શું સાહેબજીએ રહસ્ય ખોલ્યા છે? આમ જેને કૃપાવતીના હૃદયમાં ના, શિષ્યના હૃદયમાં શું હતું કે મારા ગુરુદેવ એકદમ, હી શુડ બી યુનિક, એકદમ જુદા પડવા જોઈએ. હા, એમના જેવો જ શબ્દપ્રયોગ હું ન કરું, કારણ કે એમનો જે શબ્દપ્રયોગ છે એકદમ ઊંચો. તો એમને શું રાખ્યું? એમને અસી રાખ્યું, તો હું મ્યાન રાખીશ, સોરી અસી રાખ્યું તો હું તલવાર રાખીશ. આવો ભાવ શિષ્યનો. એટલે કેટલું સરસ કહ્યું કે તમે ઓ ગુરુદેવ મને સમજાવ્યો. એક વાત બોલી લો ને તમે, ઓ ગુરુદેવ. હા, જાગ્રત છો આમ. ઓ ગુરુદેવ, તમે મને સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? તમે મને જે સમજાવ્યું હતું, જેમ અસીને મ્યાન, એમ જ તમે મને મારું સ્વરૂપ અનુભવ્યું છે, મ્યાન અને તલવારવત. એટલે કેવું? ગુરુનું ઓરિજિનલ, એમનું મૌલિક, એમનું જુદું હોવું જોઈએ. હું જે કરું તો કે ગુરુનું સ્થાન એમનું સ્થાન, મિનિંગ એક હોવો જોઈએ, પણ પ્રેઝન્ટેશન જુદું હોવું જોઈએ. કારણ કે મારા ગુરુ યુનિક હોવા જોઈએ. કેવો ભક્તિભાવ છે! એ કીધું ને કે પ્રસ્તુતિ જુદી હોવી જોઈએ, ભાવ સેમ હોવો જોઈએ, પ્રસ્તુતિ જુદી હોય, અને છતાં તમને યુનિક રાખીને પણ હું પાછો તમારો ઝેરોક્સ બનીશ એવો સંકલ્પ શિષ્ય કરે છે. તમારા જેવો જ બનીશું. કેવી અદ્ભુત વાત છે આ! અને મ્યાન થકી તલવારવત કીધું. તલવાર કેમ કીધું? મ્યાન કેમ કીધું? તલવાર શું છે ને મ્યાન શું છે? મ્યાન એટલે શરીર, તલવાર એટલે આત્મા. પહેલો ડિફરન્સ શું છે? દેખાય શું? મ્યાન દેખાય, એમ આપણે દેખાય છે શું? શરીર દેખાય છે. તલવાર દેખાતી નથી, એમ આત્મા દેખાતો નથી. મ્યાન જુદી જુદી હોય, સોનાની હોય, એના ઉપર રત્ન જડિત હોય, કોકની પિત્તળની હોય, એમ જુદી જુદી મ્યાન હોય, પણ એ ઇમ્પોર્ટન્ટ નથી, એ મહત્વ નથી. મહત્વનું શું છે? અંદર જે છે એ તલવાર. તલવાર શેની હોય? તો કે લોઢાની, પણ એકદમ શાર્પ, તીક્ષ્ણ હોય, બરાબર ને? તો કે આવી તલવાર એ ઇમ્પોર્ટન્ટ છે. કેમ એ મહત્વની છે? કારણ કે યુદ્ધ જે છે એ મ્યાનથી નહીં, સેનાથી જીતાય છે? તલવારથી જીતાય છે. એમ આ કેટલું સરસ આ બંને દ્રષ્ટાંત, આ ઉપમા કેટલી યથાર્થ છે કે આ શરીર કેવું છે? તો કે મ્યાન છે, જુદું જુદું હોય. કોઈ જાડું હોય, કોઈ પતલું હોય, કોઈ સુંદર હોય, કોઈ કુરૂપ હોય, કોઈ ગોરું હોય, કોઈ કાળું હોય, પણ સાહેબજીએ શું કીધું? જ્યારે મરે ને બાળે ત્યારે રાખ બધાની એક સરખી હોય છે. અર્થાત એ ઇમ્પોર્ટન્ટ નથી. શું ઇમ્પોર્ટન્ટ છે? તો કે મારા અંદરનું મહત્વનું શું છે? તો કે અંદરમાં જે આત્મા છે, પ્યોર, પીસફુલ, બ્લિસફુલ, હું શાંત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, શુદ્ધ છું, હું નિત્ય છું, હું અવિનાશી છું. આ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ કે ને કે બહુ મહેનત કરીને શરીરનું ધ્યાન રાખવું, પણ આખો દિવસ સિક્સ પેક એપ બનાવવા ને આટલી હાઇટ કરવી, તો કે આ બધું જ્ઞાન છે, એનું કાંઈ એટલું ઇમ્પોર્ટન્સ છે નહીં. ભિન્ન બતાવ્યો આપ. અને આવું એક દ્રષ્ટાંત કોનું આપ્યું? આવું જ કંઈક ભિન્ન બતાવ્યો કોકે, કોક શિષ્ય. ચાલો એટલે હિન્ટ આપું તમને, તમને મજા આવે ને આવું કંઈક પૂછું તો? નહીં મને ખબર છે જો હું કન્ટિન્યુઅસ બોલતો જઈશ તો પછી બધા ધીમે 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 એવી સમાધિ લાગે ને. હા, શું કીધું તું? આપણને દ્રષ્ટાંત શેનું આપ્યું તું? બે ફાટનું તું, બે ફાટ દ્રષ્ટાંત તૂટી છે. નારિયેળનો ગોળો જે સુકાઈ જાય પછી અંદર કેમ ખડખડખડ અવાજ આવે, કેમ છૂટો પડી ગયો, એવું કાંઈક ભિન્ન અમે અનુભવ. વાહ, આવું કંઈક. અને બધાએ શું વિચારવાનું છે આપણે અહીંયા અત્યારે? આપણું પણ આવું ટૂંક સમયમાં, આપણે શું કેમ લાંબુ રાખવાનું? હા, ટૂંક સમય આપણે આવી રીતે શિષ્યની જેમ પૂછે, કારણ કે આપણે તો આજે કીધું ને અહીંયા કે કેવું શિષ્ય જેવું બનવાનું છે આપણે. અહીંયા શિષ્ય અત્યાર સુધી અંધ હતો, શેમાં? અજ્ઞાનમાં, અજ્ઞાન અંધકારમાં, મિથ્યા ભ્રાંત માન્યતાઓ, ભ્રાંત માન્યતાઓ, પરથી હું સુખી, પરથી હું દુઃખી. આ અજ્ઞાન એટલું ઊંડું હતું કે સપનામાં પણ પોતાને દેહરૂપે જ જાણતો હતો ને માનતો હતો. પણ કાંઈક કર્યું. શું કર્યું? સદગુરુએ દ્રષ્ટિ ખોલી આપી. કેવી દ્રષ્ટિ? તો કે તત્વ દ્રષ્ટિ ખોલી આપી. એના માટે કીધું ને, અજ્ઞાનાંતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન, બધા એક સાથે તસ્મય શ્રી ગુરુવે નમઃ. હું અત્યારે જે આનંદ ભોગવી રહ્યો છું, એ આનંદ જે છે એ કેવો અદ્ભુત છે. શરીર કોઈ વાર માંદું હોય, તકલીફ હોય, પણ આત્મા કેવો છે? આનંદમાં છે. આવું અત્યાર સુધી આઈ વોઝ સ્ટીપ્ડ ઇન ઇગ્નરન્સ. સ્ટીપ્ડ એટલે ડૂબેલો હતો, સેમાં અજ્ઞાનમાં. નાવ સ્ટેપ્ડ ઇન ટુ કોન્શિયસનેસ. સ્ટેપ્ડ એટલે હવે મેં પદાર્પણ કર્યું, મેં પગલાં માંડ્યા. સેમાં? તો કે આત્માના આનંદમાં. કેવું આ શિષ્ય, કેવું આમ અદ્ભુત. અને એટલે પાછું કહે છે, ઓ ગુરુદેવ, આત્મિક ગુણો પ્રગટાવવાની શક્તિ આપે આપી મને. મારામાં આત્મિક ગુણો હતા, પણ શક્તિ આપે પ્રગટાવી, અને મને શું બનાવ્યો? આત્માનંદનો માલિક બનાવ્યો. આજ સુધી હું વિષયનો ગુલામ હતો. ગુલામ શું બનાવ્યો? કે માલિક કીધો. સાહેબે એક એક સાહેબે કીધું છે, એક એક શબ્દ એમ કીધા છે. માલિક એટલા માટે કે હવે ખજાનો જ્યારે જોઈએ ત્યારે હું ખોલી અને એને માણી શકું છું. આત્માનો અનુભવ થયો છે ને? તો આવું શિષ્ય અનુભવે છે. અને કહે છે, ફરી કહે છે, ઓ ગુરુદેવ, તમે સમ્યક દર્શનના દાતા છો. હું જે અનુભવી રહ્યો છું એ આપની કૃપાથી. શાસ્ત્રમાં વાંચ્યું તું કે આને સમ્યક દર્શન કહે છે, પણ આપે તો મને સમ્યક દર્શનનો અનુભવ કરાવ્યો. એટલે આપ આ સમ્યક દર્શન કેવું છે? કલ્પવૃક્ષ સમાન, જે ઈચ્છું તે પ્રાપ્ત થાય. સમ્યક દર્શન કેવું છે? અમૃત સમાન. અમૃત એટલે શું કરે? તાજગી આપી દે, પુનર્જન્મ કરાવી દે. સાહેબે કીધું ને, સ્પા. સ્પા એટલે પેલું ત્યાં જાય ને, સ્ટીમ લે ને માલિશ કરાવે એટલે આમ ફ્રેશ થઈને. તો કે હવે સમ્યક દર્શન પ્રાપ્ત થયું, આમ ડૂબકી મારીને બહાર આવું એટલે આમ રિજ્યુવિનેટેડ. રિજ્યુવિનેટેડ એટલે તાજગીનો અનુભવ કરો છો. આ નથી થતું. આમ આપણું શું થવાનું છે હવે ફ્યુચરમાં? આવું આમ સમ્યક દર્શન થશે, આવી આમ તાજગી, જાણે કલ્પવૃક્ષ મળી ગયો હોય મને. ભૂતકાળમાં તો ઘણું દુઃખ અનુભવ્યું, પણ હવે મારું વર્તમાન અને ભવિષ્યમાં શું છે? માત્ર ને માત્ર સુખ છે. આ ઉપકાર કેવો છે પ્રભુ આપનો? અમાપ છે, અપાર છે. કારણ કે આપે મને સમ્યક દર્શનનું જ્ઞાન દાન આપ્યું તમારા વિના. ઓ ગુરુદેવ, તમારા વિના ગમે તેવું મારું આત્મસ્વરૂપ હતું, પણ એનો અનુભવ નહોતો. આપે મને અનુભવ કરાવ્યો. આજ સુધી માત્ર ને માત્ર દુઃખ, અને હવે શું થયું? આપની કૃપાથી આત્માનો આનંદ, અને પાછો એનો હું માલિક. આ બધું જ તમારા કારણે છે, માત્ર ને માત્ર તમારી કૃપા, તમારા ઉપકારના કારણે. કેવો ઉપકાર? એ ઉપકાર અમાપ, માપી ન શકાય એવો. અને પછી સાહેબજીએ બહુ જબરદસ્ત વાત કીધી. ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. સાહેબજીએ કીધું કે આજે સદગુરુ એકદમ ઉદાર છે, જે માગો એ માગો, બધી ભૂલો માફ કરી આપશે. માત્ર માફ નહીં, પાછી શક્તિ આપશે આપણને, કે જેથી કરીને આપણે આગળ વધી જઈએ. અને એટલે જ સાહેબજીએ કીધું કે પરમ કૃપાઉદયને પ્રાર્થના કરીએ કે શિષ્ય જેવી ભક્તિ મને પ્રાપ્ત થાય. સાહેબે કીધું ને, બધું મેચિંગ કરવાની બહેનોને હોય ને આદત, બધું ડ્રેસ ને આ ને બધું મેચિંગ કરે, એમ પ્રભુ આટલું કરી આપો, મેચિંગ કરી આપો. મારી ભક્તિ આ શિષ્ય સાથે મેચ કરી આપો, એમના જેવી મારી ભક્તિ થઈ જાય. બીજું હું કાંઈ માગતો નથી, કે જેથી કરીને આત્મજ્ઞાન થઈ જાય, પછી પણ દાસ દાસ હું દાસ છું એવો ભાવ આવે, એવી નમ્રતા, એવી લઘુતા મને એ શિષ્ય જેવી મને પ્રાપ્ત થાવ. મારી ઇનર સ્ટેટ્સ જે છે ને, અંતરંગ જે છે ને, એ પણ મને મારા આ આપના શિષ્ય જેવી મને કરી આપો. આજે એક બ્લેન્ક ચેક લખીને આપી દો, હું બીજું કાંઈ નહીં ભરું. સાહેબ પછી એમ કહે છે કે હું બીજું કાંઈ નહીં ભરું, બસ માત્ર ઉચ્ચ શિષ્યત્વ હું માગીશ આ બ્લેન્ક ચેકની. આ રીતે આપણને ખબર પડે કે શું માગવાનું. એટલે અહીંયા કીધું કે આજ સુધી આપણે માગતા હતા કે મને અનુભવ આપો, મને સમ્યક દર્શન આપો, મને આ કાંઈ ન જોતું, મને આવી ભક્તિ જોઈએ. કોના જેવી? તો કે આત્મસિદ્ધિજીમાં જે શિષ્ય છે એવી શિષ્ય જેવી ભક્તિ. અને પછી શું કહે છે કે પ્રાર્થનામાં સૌથી મહત્વનું શું છે? તો કે શ્રદ્ધા. છેલ્લી વાર આપણે કહી દઈએ, ખાસ સાહેબે કીધું આટલું જોશથી બોલવાની જરૂર નથી. અહીંયા બોલ્યા હતા સાહેબ કે એકદમ ધીમેશથી બોલવાનું. બોલ્યા હતા કે નહીં? હા, એકદમ ધીમેશથી. તો કે ભગવાન સાંભળે છે, તું માત્ર તારા ઘૂંટણ ઉપર પડ, નિષ્ઠાપૂર્વક શ્રદ્ધાપૂર્વક તું માગ પ્રભુ પાસે, ધીમેશથી માગ. શું? ઓ ગુરુદેવ, બોલો ને. અચ્છા, તમે એટલું ધીમેથી બોલા, અંદર જ બોલી લીધું કેમ? હા, ઓ ગુરુદેવ, આ શિષ્ય જેવી ભક્તિ મારામાં પ્રગટો. અને કે તમે જો ઘૂંટણ ઉપર પડશો તો ભગવાન ઝૂકશે તમારા લેવલ પર આવીને તમને ભક્તિનું દાન આપશે. હા હા, શું સાહેબજી આમ ગુરુ પૂનમમાં ખબર નહીં કહેવાય કે નહીં, આમ જલસા કરાવી દીધા છે કે નહીં. આવી વાત, શું માગવાનું એનું ભાન પડી ગયું કે હવે ચાન્સ મળે ને કે ક્યારેક પૂછે કે શું જોઈએ છે. બસ આત્મસિદ્ધિજીના શિષ્ય જેવી મને ભક્તિ પ્રાપ્ત થાવ. અને કીધું ને પ્રાર્થના કરતા વળવી જોઈએ. કોના જેવી? તો કે હનુમાન જેવી. હનુમાનજીની પ્રાર્થના કેમ સફળ થતી હતી? કારણ કે સાચા વ્યક્તિ પાસે સાચી વસ્તુ સાચા સમયે સાચી જગ્યાએ માગે તો એ પ્રાપ્ત થયા વગર રહે નહીં. સાચી વ્યક્તિ એટલે કોણ? તો કે સદગુરુ સિવાય બીજા કોઈની પાસે હું માગીશ નહીં. અને સાચી વસ્તુ માગવી, શું માગું છે? બસ પ્રભુ રક્ષા કરો, મારામાં ક્યાંય અહંકાર ન આવી જાય, મારામાં સંસારની તૃષ્ણા ન જાગી જાય, બસ આવી મારી રક્ષા કરો. અને આવું ક્યારે બનશે? જ્યારે સાચો પ્રેમ જાગશે. અને એટલે કીધું ને રૂમી જેવો પ્રેમ. રૂમીએ પ્રેમની વ્યાખ્યા શું કરી? એકબીજાની અંદર એકબીજાને મળતા નથી, એકબીજામાં સમાઈ જાય છે એવો પ્રેમ. અને અંતમાં સાહેબજીએ શું કીધું? આજે સૌ સંતો પાસે આપણે આશીષ માગીએ. શું? સૌ સંતો આજે આશીષ આપજો કે હું મારા ગુરુને ઓળખી શકું, એમની સેવા કરું અને મારા ગુરુએ મારા માટે જોયેલું સ્વપ્ન શીઘ્રતાથી સાકાર કરું એવા મને આશીર્વાદ આપજો. તો આજે રાજગીતા જ્ઞાન યજ્ઞ 8 હતું, શિષ્ય બોધ બીજ પ્રાપ્તિ કથન. એ આ સત્સંગ કરતા મારાથી ગુરુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ ઓછું અધિક કે વિપરીત બોલાઈ ગયું હોય તો પરમ કૃપાદેવની સાક્ષીએ હું ક્ષમા ચાહું છું. સદગુરુ દેવકી જય, પરમ કૃપાળુ દેવકી જય, ત્રિલોકના નાથ કી જય, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સવા શતાબ્દી વર્ષ કી જય, આનંદ કી જય. આપણે ગાથાનું ગાન કરી લઈએ. શટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તલવાર વર એ ઉપકાર અમાર.